તારીખ 6/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 267 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 208
દર્શન પાનો 157 પ્રશ્ન 267 એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ભિન્નતા ગુરુદેવ અને આપના પ્રતાપે મુમુક્ષુને થોડી થોડી ખ્યાલમાં આવી છે, પણ દ્રવ્યગુણ પર્યાયની કેવી રીતે ભિન્નતા કરીને અનુભવ કરવો તે વિષયમાં અમને માર્ગદર્શન આપો. પ્રશ્ન કર્યો છે શું કે બે દ્રવ્ય તો ભિન્ન છે, પણ દ્રવ્યગુણ પર્યાય પણ ભિન્ન છે એમ કરીને અમને અનુભવ કરવાનો માર્ગદર્શન આપો ને એમ કહે છે. પ્રશ્નકારની ભૂલ શું છે કે કેવી રીતે અનુભવ કરવો એમ પૂછવું જોઈએ, પણ અમે આમ કરીને કેવી રીતે અનુભવ કરીએ એ કોઈ પ્રશ્ન પૂછવાનો ઢંગ નથી. પ્રશ્ન છે એ જિજ્ઞાસા સૂચક છે, જિજ્ઞાસામાંથી પ્રશ્ન આવવો જોઈએ. આ તો હું અમુક વાત જાણું છું અને એ રીતે હું કામ કરું છું, તો એમાં મારે અનુભવ કેવી રીતે કરવો એ મને કહેવાય એમ કહે છે. એટલે એ વિષય ઉપર શું માર્ગદર્શન આપે છે બેન છે જોઈએ આપણે, પણ પ્રશ્નમાં તો એ ગડબડ છે. કેમ કે એક દ્રવ્યની બીજા દ્રવ્ય સાથે ભિન્નતા છે, પણ એક વસ્તુમાં દ્રવ્યગુણ પર્યાયની ભિન્નતા અનુભવ માટે નથી. કાંઈ ભિન્નતા છે, દ્રવ્ય છે તે ગુણ નથી, ગુણ છે તે પર્યાય નથી, પણ એમાં અનુભવનું પ્રયોજન નથી. ભિન્નતા તો એક વસ્તુની વ્યવસ્થા કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન શું છે વસ્તુની એ સમજવા માટેનો વિષય છે દ્રવ્યગુણ પ્રિય, કે વોટ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણ શું છે. એથી વધારે એનું પ્રયોજન નથી જાણવા સિવાય, કેમ કે વસ્તુનો ભેદાત્મક રીતે અનુભવ નથી. એટલે ભિન્નતાનો અનુભવ થતો નથી, અનુભવમાં અભેદતાનો અનુભવ છે. છતાં પ્રશ્નકારે એમ કહ્યો છે કે ભિન્નતા કરીને અનુભવ કેવી રીતે કરવો, તો એ વાત કાંઈ બંધ બેસતી નથી. એને પોતાની જે મનઘડંત રીત છે એ રીતથી અનુભવ કરવા પોતે ચાહે છે, અનુભવ થતો નથી એટલે પ્રશ્ન પૂછે છે. ભૂમિકા તો શું છે, અજાણપણાની ભૂમિકામાં ગમે એવા પ્રશ્ન ઉઠે, બીજું તો શું, પોતે અજાણ હોય. આ તો રીત તો વિધિનો વિષય છે, અનુભવ કેવી રીતે કરવો એ એક વિધિનો વિષય છે, અને વિધિનો વિષય સૌથી સૂક્ષ્મ છે. 12 અંગમાં કોઈ સૂક્ષ્મ સૂક્ષ્મ વિષય હોય તો વિધિનો વિષય છે, અને એમાં ભૂલ થઈ છે અનાદિથી જીવને. ધર્મ સાધન કંઈક કર્યા છે, ધર્મ સાધન કંઈ થોડા નથી કર્યા, અનંત ભવોમાં અનંત પ્રકારે અનંત વાર ધર્મ સાધન કયો છે. હવે સાધન 12 અનંત કયો, એમ નિયમ સંયમ આપ્યો ત્યાંથી માંડીને શાસ્ત્રના નય બધા સમજી લીધા, પણ એ બધા સાધન તો અનંત વાર કર્યા છે. તદપી કછું હાથ હજુ નજીક કાંઈ હાથમાં આવ્યું નથી, તો સાધનની ભૂલ થઈ છે. સાધનને સાધ્ય માન્યું છે, અથવા સાધન ખરેખર સાધ્ય સાથે અનુસંધાન નહીં કરતો હોવા છતાં પણ એને સાધન માન્યું છે એવી ભૂલ થઈ છે. કરવું શું તો કે બિન સદગુરુ કોઈને ભેદ લહે, ભેદ રહસ્ય. આ કાર્ય પદ્ધતિનું જે રહસ્ય છે એ ટોપ સિક્રેટ છે. જૈન દર્શનને અથવા અધ્યાત્મના પ્રકરણને એ ટોપ સિક્રેટ છે. એટલે એ રહસ્યભૂત વાત છે. બિન સદગુરુ કોઈ એનો ભેદ લે, એટલે અનુભવી પુરુષ સિવાય એ રહસ્ય કોઈ જાણતું નથી. એટલે એ સિવાયનો કોઈ બીજો ઉપાય નથી. અને એ તો એકડો શીખવા માટે પણ માસ્ટર પાસે જવું પડે કે કોઈ એકડો જેને આવડતો હોય એ શીખડાવે બાળકને. તો કંઈ પોતાની મેળે એકડો શું બગડો શું એ ખબર પડે નહીં. એક નાનામાં નાની વાત, એકડો શીખવો એટલે સૌથી નાનામાં નાની વાત. એમાં પણ એના જે સમજેલા હોય એની મારફત સમજાય છે, સીધું સમજાતું નથી. તો આ તો આખો સંસાર નાશ થાય અને સાદી અનંતકાળ અનંત સુખની પ્રાપ્તિ થાય અને કાયમ માટેનો પ્રોબ્લેમ સુખ દુઃખનો સોલ્વ થાય એવી મોટી વાતમાં તો વગર અનુભવી કેમ ચાલે. એક દ્રવ્યથી બીજું દ્રવ્ય અત્યંત જુદું છે, સમાધાન આપે છે. હવે એક દ્રવ્યથી બીજું દ્રવ્ય અત્યંત જુદું છે તેમને પ્રદેશ ભેદ છે. પ્રદેશ એટલે ક્ષેત્ર, એરિયા. કે પરમાણુનું ક્ષેત્ર જુદું છે અને આત્માનું ક્ષેત્ર જુદું છે. શરીર અને આત્મા અને શરીર અને બંધાય આત્મા અને બંધાયેલા કર્મો એ ક્ષેત્રાવગાહી કહેવામાં આવે છે. તો પણ પરમાણુના ક્ષેત્રમાં આત્મા નથી અને આત્મામાં કોઈ પરમાણુનું ક્ષેત્ર નથી, તો પણ ભિન્ન ભિન્ન છે. એ તો એકબીજાને અવગાહન આપ્યું છે પોતાના ક્ષેત્રનો ત્યાગ કર્યા વિના. પણ પરમાણુ પરમાણુમાં છે ને આત્મા આત્મામાં છે. એ ક્ષેત્રાવગાહી પણ આકાશના નિમિત્તની પ્રધાનતાથી છે. નિમિત્ત પ્રધાનતાથી આકાશના એક ક્ષેત્રે બંને રહેલા છે એટલે એક ક્ષેત્રાવગાહી કહેવાય છે. ઉપાદાનની અપેક્ષા એ ભિન્ન ભિન્ન ક્ષેત્રનું અવગાહન કરે છે બંને પોતપોતાના, એમ છે. એટલે પ્રદેશ ભેદ છે, જુદા જુદા ક્ષેત્રો છે અને વિભાવ તે પોતાનો સ્વભાવ નથી. માટે શાસ્ત્રમાં ભેદજ્ઞાન કરવાનું આવે છે કે વિભાવથી વિભક્ત થા. વિભાવ છે એ ભલે આત્માની પર્યાયમાં છે તો પણ ફોરિન એલિમેન્ટ છે. એ આત્માનું સ્વતત્વભૂત નથી, સ્વભાવભૂત નથી. જેમ શરીરમાં રોગ થાય એ શરીરની પર્યાય છે, સોજો ચડે, હોજરીમાં પોઈઝન થાય ખાતું હોય એમાંથી, શું તો એ ભલે શરીરની અવસ્થા છે, રોગ છે, પણ એ ફોરેન એલિમેન્ટ છે, એ શરીર તત્વ નથી. શરીર એનો પ્રતિકાર કરે છે, શરીરનો સ્વભાવ એનો રેઝિસ્ટ કરવાનો છે, રેઝિસ્ટન્સ પાવર છે શરીરમાં. એમ આત્મા સ્વરૂપે નિર્દોષ હોવાથી, પરિપૂર્ણ નિર્દોષ હોવાથી પર્યાયમાં ઉત્પન્ન થયેલા દોષનો પ્રતિકાર કરે છે. સામાન્યમાં સામાન્ય માણસને પણ અપરાધ કરતા એનો કોન્શિયસ બાઇટ કરે છે. એ શું બતાવે છે કે એનો જે સ્વભાવ છે એનો નિષેધ કરે છે. આ ઠીક નથી થતું, આ બરાબર નથી, આમ ન થવું જોઈએ. છતાં પણ પોતે ઓવરટેક કરીને અપરાધ કરે છે તો કરી શકે છે, પણ એ ટાળવા જેવો છે, નાશ કરવા જેવો છે એ એનું મૂળ સ્વરૂપ નથી. વિભાવ તે સ્વભાવ નથી. માટે શાસ્ત્રમાં ભેદજ્ઞાન કરવાનું આવે છે કે વિભાવથી તું વિભક્ત એટલે જુદો થા, વિભાવથી તું જુદો થા. પણ ગુણ પર્યાયથી ભેદજ્ઞાન કરવાનું નથી આવતું. ગુણ પર્યાયથી તું જુદો થઈ જા, ગુણ પર્યાય વિનાનો થઈ જા, ગુણ પર્યાયનો અભાવ કરીને તું રહે એમ નથી કહેતા. શું વિભાવનો નાશ કર, પણ તારા ગુણ પર્યાયનો તું નાશ કરે એમ નથી કહેતા, કેમ કે એના અંગો છે, વસ્તુના તે અંગો છે, તો અંગનો છેદ કરવાની વાત નથી, પણ અંગમાં રોગ થયો હોય એનો નાશ કરવો છે એમ વાત છે. એટલે ગુણ પર્યાયથી ભેદજ્ઞાન કરવાનું નથી. આત્માના ગુણ પર્યાયના લક્ષણો ઓળખીને, તેમનું જ્ઞાન કરીને, તેના ભેદમાં ન રોકાતા એક અખંડ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી તેમાં જે અનંત ગુણ છે તેની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. શું કહે છે કે આત્માના ગુણ પર્યાયોથી ભેદજ્ઞાન તો કરવાનું નથી, પણ એનાથી લક્ષણો ઓળખીને, એ તો ઓળખવામાં સાધન છે એમ કે છે. ગુણ પર્યાય તો ઓળખવામાં કારણ છે. ગુણ પર્યાયના ભેદ વિના કોઈ સીધો ઓળખી લે એવું પણ નથી બનતું. શું એટલે તેનું જ્ઞાન કરીને, શરત એટલી છે કે એના ભેદમાં રોકાવાનું નથી. અભેદ અનુભવમાં ભેદનો અનુભવ નથી, ભેદનું ભેદમાં રોકાય છે ત્યાં સુધી અભેદનો અનુભવ નથી. અનુભવ તો એક અભેદ અખંડ પોતાના ચૈતન્ય સ્વરૂપ ઉપર દ્રષ્ટિ મૂકવાથી, એટલે એની હયાતી આ હું છું એમ સ્વીકારવાથી, તેમાં જે અનંત ગુણ છે અને તેની શુદ્ધ પર્યાય છે તે પ્રગટ થાય છે. સમ્યક તો થયું તો સર્વગુણાંશે સમ્યક, તો એવી રીતે પ્રગટ થાય છે. આપણે કાલે અનુભવ પ્રકાશમાંથી આધાર લીધો હતો, એમાં ભાવનાથી વાંચ્યું હતું, પણ પછી જ એક લીટી છે એ આપણે આ ચાલતા વિશેના અનુસંધાનમાં કામમાં આવી એવી વાત છે. નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, દર્શન જ્ઞાન ચેતનાના પ્રકાશને ઉપયોગ દ્વારમાં દ્રઢતાથી ભાવે તો ચિદ પરિણતિથી સ્વરૂપ રસ ઉત્પન્ન થાય છે. એટલું આપણે કાલે ચાલતા વિષયમાં અનુસંધાન હતું એટલે લીધું હતું. હવે શું કીધું એમણે કે દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ જ અનુભવ છે. દ્રવગુણ પર્યાયનું ભેદજ્ઞાન ન કરવાનું કીધું. ગ્રંથ શું છે? અનુભવ પ્રકાશ. અનુભવ કેવી રીતે થાય એ બતાવવું છે. તો કે દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ તે અનુભવ છે. દ્રવ્યમાં સ્થાનના દ્રવ્યનો અનુભવ, ગુણના સ્થાનમાં ગુણનો અનુભવ, અને પર્યાયના સ્થાનમાં પર્યાયનો અનુભવ, એવો જે યથાર્થ અનુભવ તે જ અનુભવ છે. એટલે એમ કહ્યું કે જ્યારે એક અખંડ અભેદ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે દ્રવગુણ પર્યાયનું પણ યથાસ્થાને એનું જ્ઞાન થાય છે. જ્યારે અનુભવ થાય છે ત્યારે જ્ઞાન પ્રમાણ નામ પામે છે, ત્યાં સુધી જ્ઞાન પ્રમાણ નથી. પ્રમાણ એટલે શું? કે દ્રવ પર્યાયનો યુગપત અનુભવ, યુગપત એટલે એક સાથે, પણ એ વ્યાખ્યા સમજાય એટલે પ્રમાણ જ્ઞાન નથી થતું. પણ યુગપત અનુભવ થાય ત્યારે જ્ઞાન પ્રમાણ થાય છે. સમજવું જુદી વાત છે, અનુભવ થવો તે જુદી વાત છે. અને જ્યારે અભેદ અનુભવ થાય છે ત્યારે દ્રવગુણ પર્યાયનું બંધારણીય પ્રમાણ જ્ઞાન પણ યથાસ્થાન પ્રમાણે થાય છે. અને દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ કયો? એટલે શું કહ્યું કે ગુણ પર્યાયથી ભેદજ્ઞાન કરવાનું રહેતું નથી, દ્રવગુણ પર્યાયથી ભેદજ્ઞાન કરવાનું રહેતું નથી, પણ તેનું જ્ઞાન કરવાનું રહે છે. પણ તેનું જ્ઞાન કરવાનું રહે છે. હવે અહીંયા એક ક્રોસ ક્વેશ્ચન ઉભો થવાની શક્યતા એટલી છે કે દ્રષ્ટિ પ્રધાન કથનો આવે છે ત્યારે દ્રષ્ટિ પ્રકાશ વગેરે ગ્રંથોમાં અથવા આત્મભાવનાના કથનો આવે છે કારણ પરમાત્માની ભાવનાના નિયમ સારાદીમાં ત્યારે પર્યાયને પરદ્રવ્ય હે એમ કહે છે નિયમસાર અને દ્રવદૃષ્ટિ પ્રકાશમાં પણ પર્યાય રહિત એવા પોતાના દ્રવ્ય સ્વભાવનું મૂળ સ્વરૂપનો અનુભવ કરો અને પર્યાયને ભિન્ન રાખો એમ વાત આવે છે. એના ઉપરથી કોઈ કોઈ મુમુક્ષુ એમ સમજે છે કે પર્યાયથી ભેદજ્ઞાન કરાવ્યું છે એમ સમજે છે, પણ એ દ્રષ્ટિના વિષયને પકડીને કથન છે. કેમ કે દ્રષ્ટિ પર્યાયને કબૂલતી નથી, દ્રષ્ટિ પર્યાયને સ્વીકારતી નથી, કેવળ નિજ પરમાત્મા તત્વને સ્વીકારે છે. પણ જ્ઞાન છે એનું કામ અનુભવ કરવાનું છે. અનુભવ કોણ કરે છે? શ્રદ્ધા નથી કરતી, શ્રદ્ધાનો પર્યાય અનુભવ નથી કરતો, જ્ઞાનનો પર્યાય વેદનથી જ્ઞાન વેદનથી અનુભવ કરે છે. અને જ્ઞાન છે એ દ્રવ ગુણ અને પર્યાય સહિત આખા પદાર્થના અસ્તિત્વને ગ્રહણ કરે છે અનુભવમાં. શ્રદ્ધા કેવળ ત્રિકાળીને જ ગ્રહણ કરે છે. આમ બે ગુણના ગ્રહણ કરવાના વિષયમાં ફરક છે, અને બંને એક સાથે થાય છે તો પણ એમાં વિરોધ એકબીજાને પરિણમનમાં થતો નથી. પણ આવી થોડી અંદરની વિચિત્રતા છે અને એના કથનો ભિન્ન ભિન્ન પ્રકારે આવે છે, તેથી કોઈને ભ્રાંતિ થાય છે કે પર્યાયથી પણ ભેદ જ્ઞાન કરવું. એવી એક વાત ચાલે પણ છે, મુમુક્ષુઓની ચર્ચામાં પણ ચાલે છે, પણ ખરેખર એમ નથી. ત્રણ પ્રકારની વાત ભેદ જ્ઞાનની આવે છે. પરદ્રવ્યથી ભિન્નતા કરવી, વિભાવથી ભિન્નતા કરવી અને એક સમયની પર્યાયથી પણ ભિન્નતા કરવી, ચાહે તે પર્યાય મોક્ષની પણ હો. આમ કથનમાં ત્રણ પ્રકાર આવે છે, પણ ત્રણેયની અંદર પ્રકાર જુદો જુદો છે, એક પ્રકાર નથી. જે ભિન્ન પદાર્થો છે એ તો ક્ષેત્રથી પણ ભિન્ન છે, અને એમાં આત્માને ખરેખર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કાંઈ લેવા દેવા નથી, તદ્દન ભિન્નતા છે. અને સુખ રહિત પણ હોવાથી અથવા જડત્વ હોવાથી, જડ પણ હોવાથી તે આત્માને બિલકુલ ઉપાદેય નથી. હવે જે વિભાવ પર્યાય છે એ આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, અને એમાં સાતા અસાતા, શાંતિ અશાંતિ એવા પણ પ્રકારો ઉત્પન્ન થાય છે. છતાં એ પરતત્વ હોવાથી, ફોરેન એલિમેન્ટ હોવાથી એનો નાશ કરવા યોગ્ય છે. ત્યારે એક સમયની પર્યાય છે એ નાશ કરવા યોગ્ય નથી. શ્રદ્ધા એને વિષય નથી કરતી એટલી વાત જરૂર છે, પણ અનુભવમાં તો દ્રવ્યગુણ પર્યાયનો અભેદ અનુભવ છે, અને એમાં પર્યાય અને દ્રવ્ય અનુભવમાં ભિન્ન ભિન્ન રહેતા નથી. અનુભવ કરવો એ પર્યાયનું જ ક્ષેત્ર છે, પર્યાયનું જ કાર્ય છે, પર્યાયની મર્યાદામાં છે, એ ત્રિકાળીની મર્યાદામાં એ વાત નથી. ત્રિકાળી તો લક્ષણનો વિષય છે. એવી રીતે વેદનનો નિષેધ નથી, સાનુભૂતિના વેદનનો નિષેધ નથી, કેમ કે તે સ્વભાવભૂત છે. એ વિષયમાં ગુરુદેવે થોડી વધારે સ્પષ્ટતા કરી છે પરમાગમ સારમાં, બે જગ્યાએ કરી છે. એક 514માં અને એક 541માં યાદ એટલા માટે રહી ગયો કે પાછળ ત્યાં ત્યાં છે, એકડો ચોગડો ચોગડો ને એકડો સ્થાન બદલે છે, પણ બે એવી જ રીતે આવ્યા છે સંખ્યામાં. અને પોતે ચર્ચા કરી છે પર્યાયની ભિન્નતાને ડિસ્ટિંગ્વિશ કેવી રીતે કરે છે એ પણ કરી છે, એ 541માં કરી છે, પણ બે આપણે લઈ લઈએ. ત્રિકાળી નાથની સત્તાનો સ્વીકાર વિતરાગ ભાવે થયો પર્યાયમાં, એ પર્યાય ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી. અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે. પરિણામને ગૌણ કર્યું, શું કર્યું? જ્ઞાને પરિણામને ગૌણ કર્યું, એ ન્યાય છે. પણ એમાં અપેક્ષા શું છે, મર્યાદા શું છે, એ લક્ષ્યની અપેક્ષા એ ગૌણ કર્યું કે તું પર્યાયનું લક્ષ્ય ન કરીશ. અનુભવની અપેક્ષા એ નહીં, અનુભવમાં તો વેદન છે, એની અપેક્ષા એ ગૌણતા કરવાની નથી. અનુભવની અપેક્ષા એ જ મુખ્ય છે, ગૌણ તો નથી પણ એ જ મુખ્ય છે. કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી, મારું વિતરાગી તત્વ છે તેનું જ્યાં હું લક્ષ્ય કરું છું ત્યાં તો મને વિતરાગી દશા પ્રગટ થાય છે અને એ જ મારે મુખ્ય છે. વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. લક્ષ્યની અપેક્ષાએ ભલે ગૌણ કર્યું પણ જે આ વેદન છે તેને ગૌણ કરીશ એ નહીં ચાલે. કેવી ભાષા આવી, શૈલી જુઓ, એને ગૌણ કરીશ તે નહીં ચાલે. પૂર્ણાનંદના નાથને તે જાણ્યો અને વેદનમાં આવ્યો, એ વેદનને તું ગૌણ ન કરીશ હો, એમ કે છે. એ તો લક્ષ્ય કરવાની અપેક્ષાએ તને ગૌણ કર્યું પણ મુખ્ય તો એ જ છે, જે આનંદ પોતાને પ્રત્યક્ષ વિદાય એ મુખ્ય છે. આમ પણ એક મુખ્ય ગૌણની વિવિક્ષા છે વેદન અપેક્ષાએ. કેમ કે જે સ્વરૂપ છે એમાં તો અનંતી સંપત્તિ છે ગુણોની. ત્રિકાળી જે સ્વરૂપ છે એમાં અનંત ગુણોનું અભેદ સ્વરૂપ છે, એ જીવની સંપત્તિ છે, પૂરેપૂરી સંપત્તિ છે, બેહદ સંપત્તિ છે. પણ જેટલી ભોગવે એટલી પોતાની, એટલે આપણી પાસે કરોડો અબજો રૂપિયા હોય પણ આપણે વાપરીએ એટલા આપણા, બાકીના આપણા નહીં. કેમ કે તો પડ્યા રહેવાના, એમ ત્રિકાળી નાથ પડ્યા રહીએ છે, એમ કે છે. આનંદનું ને સ્વસંવેદનનું જે વેદન આવે છે એટલો જ આત્મા છે. એ પ્રવચન સારના 20માં બોલમાં લીધું છે એમણે, કે જે અન્વયરૂપ દ્રવ્ય છે અથવા પ્રતિભિજ્ઞાનનો વિષય જે દ્રવ્ય સ્વભાવ છે એનાથી નહીં આલિંગી તેવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. કેમ ત્યાં એમ કીધું શુદ્ધ પર્યાયને આત્મા, અને 17-18માં અનુભૂતિને આત્મા કીધો, અનુભૂતિની પર્યાયને આત્મા કીધું. કેમ કે વેદનમાં આવે એટલો આત્મા છે, એ વેદન અપેક્ષા એ તેની મુખ્યતા છે. 541માં એમણે જરા વધારે ચર્ચા કરી છે, કેમ કે 11મી ગાથા ત્રિકાળીને વ્યવહાર સઘળો અભૂતાર છે એમ કે છે. શું વ્યવહારો અભયથો ભયથો દેશીદો સુધણયો, શુદ્ધ નહીં એટલે શુદ્ધ નહીં વિષયભૂત આત્મા છે એ એક જ ભૂતાર્થ છે. ભૂતાર્થ છે એટલે છે, છે એટલે મારા પણે છે, એટલે અસ્તિત્વ શ્રદ્ધા એને જ સ્વીકારે છે, એટલા જ અસ્તિત્વને સ્વીકારે છે. અને એનો આશ્રય કરનાર ભૂયથમ અસિદો ખલુ સમાધિકથી હવેજી જીવો, ભૂતાર્થનો આશ્રય કરનાર જ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. ભૂતાર્થને આશ્રય કરનાર એ પર્યાય છે અને સમ્યક દર્શન પણ પર્યાય છે, છતાં એનો આશ્રય નથી. આશ્રયનો આશ્રય કરનારી પર્યાયનો આશ્રય નથી ને સમ્યક દર્શનનો પણ આશ્રય નથી, આશ્રયતિકાળીનો છે. એ વાત કેવી છે? તો એ વાતને પોતે અહીંયા ક્રોસ ક્વેશ્ચનમાં પાઠને સ્પષ્ટ કરવા માટે લીધી છે. સામે સમયસાર 11 ગાથામાં 541 નથી, 544 છે, ભૂલ થઈ છે મારે. સમયસાર ગાથા 11માં પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી, નાશ કરીને નહીં, અભાવ કરીને નહીં, ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી. ત્યાં તો પર્યાયનો આશ્રય છોડાવવા પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી, પણ પર્યાય સર્વથા નથી જ એમ નથી. વસ્તુમાં પર્યાય નથી એમ એમ નથી. અહીં ગાથા 15માં તો, કેમ કે વિધિનીમાં ગાથા છે, જેમાં અબદ્ધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે અનુભવની પર્યાય જ મુખ્ય છે, તે પર્યાય મુખ્ય જ છે, તે પર્યાય જૈન શાસન છે. શું કહ્યું? સમસ્ત જીન શાસનમ સભમ, ઉપદેશ મધ્યમ જીન શાસનમ સભમ, તે પર્યાય જૈન શાસન છે. આ મારું જે દ્રવ્ય વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું જ્યાં હું લક્ષ્ય કરું છું ત્યાં પર્યાયમાં વિતરાગતા આવે છે. એ વેદનની પર્યાય મુખ્ય જ છે, જ શબ્દ વાપરે છે. દ્રવ્ય વેદનમાં આવતું નથી, અહીંયા પણ લીધું કે દ્રવ્ય વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે. એ વેદનની પર્યાય મારે મુખ્ય છે, તેને તું ગૌણ કરી નાખે એ નહીં ચાલે નાથ. અહીંયા પછી એ શૈલી લીધી, તેને તું ગૌણ કરી નાખે એ નહીં ચાલે નાથ. પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણ્યો અને અનુભવમાં આવ્યો એને ગૌણ નહીં થાય હો, એ તો તને દ્રવ્યનું લક્ષ આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી, પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે હો. ભલે દ્રવ્યનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા, પણ એ પરિણામ ક્યાં જતા રહે? એ પરિણામ અસ્થિરૂપ વિદાય તે ક્યાં જાય? આ તો આત્મા પુકાર કરે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું ઉદ્રવ્યું છે તેનું લક્ષ્ય કરતા મને વિતરાગતા વેદનમાં આવે છે, આનંદ વિતરાગતા વગેરે, એ વેદન મને મુખ્ય છે. આ 544માં કહ્યું અને એ વિષય અમને બહુ જ સ્પષ્ટ પ્રવચન સારના 20માં બોલમાં કર્યો છે. એવી ભૂલ થાય ત્યારે મિથ્યાત્વ આવી જાય. કોઈ સમ્યક દ્રષ્ટિને ઉપશમ સમ્યક દર્શન કાળે અપૂર્વ આનંદનો વેદન આવે છે, પણ સમ્યક્ત્વ યથાર્થપણે ચાલુ રહે તો એ આનંદ ગૌણ થાય, અથવા એ આનંદનું લક્ષ ન રહે. લક્ષમાં તો ત્રિકાળી જ રહીએ. કેમ? એનું કારણ શું છે? કે જેનું લક્ષ કર્યું છે એમાં જે આનંદ અનુભવમાં આવ્યો એનાથી અનંત ગુણો ભર્યો છે. કેટલો અનંત ગુણ આનંદ એમાં ભર્યો છે, અને એનું લક્ષ થયું છે. એ લક્ષ ન હતે, પણ જો છૂટી જાય અને અનુભવના આનંદનું લક્ષ થાય તો મિથ્યાત ચાલુ થઈ જાય. એવી રીતે લક્ષને બદલાવવું જોઈએ. બાકી તો વેદન પર્યાયનું છે, એ અપેક્ષા એની મુખ્યતા છે, લક્ષની અપેક્ષા એ ત્રિકાળીની મુખ્યતા છે. એમ યથાસ્થાને બધું રહેવું જોઈએ. આવી જાય જોઈને એનું લક્ષ થઈ જાય, તો એનું લક્ષ થાય તો એ ભૂલ થાય છે. કેમ કે તો જેનામાં અનંત આનંદ છે એનું લક્ષ છૂટી જાય છે. લક્ષ બે જગ્યાએ ન થાય, ત્રિકાળીનું પણ લક્ષ થાય અને પર્યાયનું પણ લક્ષ થાય એમ ન થાય. ના, એનું કારણ શું છે કે એને જે કોઈ દિવસ આનંદ નહોતો આવ્યો એવો જે આનંદ આવ્યો, હવે શું છે કે મુમુક્ષુની ભૂમિકામાં કોઈ વાર એવો ગર્ભિત મિસકોન્સેપ્ટ છે કે આનંદ આવે ને, કેમ કે પ્રયોજન તો પોતાને આનંદનું છે, સુખનું છે, આનંદ આવે ને, આનંદ જોઈએ મને, આનંદ જોઈએ, અને એમાં આનંદ આવી ગયો. ચૂકી ગયો લક્ષને, ત્રિકાળીને ચૂકી ગયો તો પાછો નિત્યાત્મા આવી જાય છે, ફરી એનું લક્ષ્ય રહ્યા કરે છે. તો એ ભૂલ છે. પર્યાય છે એ બહિર્તત્વ છે, અને ત્રિકાળી છે તે અંતરતત્વ છે. લક્ષ અંતર તત્વ ઉપર રહે તો બહિર્તત્વ ઉપર ન રહે, બહિર્તત્વ ઉપર રહે તો અંતરતત્વ ઉપર ન રહે. એવી સાયન્ટિફિક પોઝિશન છે લક્ષની, વૈજ્ઞાનિક પરિસ્થિતિ જ છે લક્ષની, બે જગ્યાએ રહી ન શકે. એટલે ત્રિકાળીના લક્ષ્ય અનુભવ સુધી પહોંચો, પણ જો અનુભવનું લક્ષ્ય કરે તો ત્રિકાળી છૂટી જાય. વેદવામાં વાંધો નથી, લક્ષ્ય કરવામાં જરૂર વાંધો છે. એમ છે. હા, ભેદ વિજ્ઞાન ન ચાલે એટલે ખ્યાલ આવી જાય, ધારા ન ચાલે તો જ્ઞાન ધારા જુદી પડી જાય, અંદર બે ફાળ ચાલે નહીં. અને બહુભાગ કૃપાળુદેવ એક જગ્યાએ ઇન્ડિકેટ કર્યું છે કે મેચ્યોર્ડ સત્સંગ, પ્રગાઢ સત્સંગ પૂર્વક જો સમ્યક દર્શન થયું હોય તો એ સમ્યક દર્શન ચાલુ રહે છે. સત્સંગના અભાવમાં કોઈને સમ્યક દર્શન થયું હોય તો ચાલુ રહેવું મુશ્કેલ છે. એનું કારણ શું છે કે બધા પડખા ચારે બાજુના ચોખ્ખા નથી હોતા. એક વખત ચડી ગયો ને ચડી ગયો, આગળ વધી ગયો તો વધી ગયો, અનુભવ સુધી પહોંચી ગયો, પણ બીજા પડખા ચોખ્ખા નથી હોતા સત્સંગ નહીં હોવાને કારણે. એટલે ક્યાં ભૂલ થાય છે એ પોતાને ખ્યાલ ના રહે, અને ભૂલ થઈ જાય ખરી. ત્યારે સત્સંગમાં તો સત્સંગની ભૂમિકામાં જ બધું બહુ ચોખ્ખું થાય છે, અને પોતે યથાર્થપણે એવી રીતે આગળ વધે છે કે સાવધાન રહે છે પોતાના સ્વકાર્યમાં અને સ્વપ્રયોજનમાં, બરાબરની સાવધાની રહે છે, અજાણપણું નથી. એમ છે, અજાણપણાને લઈને ભૂલે છે, એવું થાય છે. શું હે પ્રગાઢ સત્સંગમાં શું છે કે એટલી સ્પષ્ટતા પોતાને સમજણથી આવી હોય ચારે પડખેથી, તો એની દશા છે એ કેળવવાની અંદર બધા પડખા ચોખ્ખા થતા જાય. દાખલા તરીકે એક અવલોકનનું સ્ટેજ છે વેદજ્ઞાન પહેલા, તો અવલોકનમાં પોતાના દોષનું અવલોકન થાય તો એમાં એના ચારે પડખા ચોખ્ખા થતા જાય. શું બીજું વેદનાનો વિષય પણ એવો છે, એમાં પણ ઘણા પડખા છે, અને એ બધું આપણે એક વખત આર્ટિકલ રૂપે બહાર મૂકવું છે. વેદજ્ઞાનનો વિષય, અવલોકનનો વિષય, એ બધું તૈયાર, મેટર તો ઘણું ખરું તૈયાર થઈ ગયું છે, પણ પછી મૂકશું બારે. એની અંદર કેટલા કેટલા પડખા છે એ સત્સંગ યોગે એ બધા પડખા સ્પષ્ટ થાય છે, અને એ વિષયની અંદર ડામાડોળપણું, શંકાપણું રહેતું નથી. નિશંકતા છે એ બળવાનપણાનું એક મુખ્ય કારણ છે. નિશંકતા આવે છે જ્યારે એ બધું સ્પષ્ટ હોય છે ત્યારે પોતાને નિશંકતા આવે છે, અને નિશંકપણે આગળ વધે છે, અંધારામાં આગળ નથી વધતો, પ્રકાશમાં ચાલે છે. એટલો પગ આગો પાછો ન પડે, શું એવી રીતે ચાલ ગોઠવાય છે. એટલે જે શાક કેળવાય છે એવી સરસ કેળવાય છે કે ડેવલપમેન્ટ એનું ચાલુ ને ચાલુ રહે છે. એક જગ્યાએ પોતે એ વાતને ઇન્ડિકેટ કરી દીધી છે કે બહુભાગ સત્સંગ, પર્યાપ્ત સત્સંગના અભાવમાં ચડેલો જીવ પડે છે, અને મેચ્યોર સત્સંગ પછી જો દશા આવી હોય તો એ દશા ખૂબ આગળ વધે છે, એ ફરક પડે છે. એ સત્સંગનો એમણે જે અનેક પ્રકારે મહિમા કર્યો છે એમાં આ પણ એક પ્રકારે એમણે લીધો છે. સત્સંગનું મૂલ્યાંકન ભિન્ન ભિન્ન પ્રકારે એમણે જે કર્યું છે એ લગભગ કોઈ ગ્રંથમાં જોવા નથી મળતું. કોઈ ગ્રંથમાં સત્સંગ કરવો જોઈએ એ બધા ગ્રંથમાં આવશે, પણ એમણે જે ખોલ્યું છે હું તો ઘણી વાત ખોલી છે એમણે સત્સંગ માટે, અને સત્સંગ ઉપર એમનું વજન પણ મુમુક્ષુ માટે મુમુક્ષુની ભૂમિકામાં બહુ રહ્યું છે. શું કહ્યું અહીંયા ચાલતા વિષયમાં કે ગુણ પર્યાયના લક્ષણો ઓળખીને તેમનું જ્ઞાન કરીને ભેદનું જ્ઞાન કરીને ભેદમાં ન રોકાતા. હવે ભેદનું જે જ્ઞાન કરાવનાર છે એ ભેદનું જ્યારે જ્ઞાન કરાવે છે ત્યારે સાથે સાથે લાલ બત્તી રેડ લાઇટ મૂકે છે, શું ચેતવે છે કે જુઓ આ પર્યાયનો ભેદ તને મને સમજાવ્યો કે પર્યાય આવી હોય, ગુણનો ભેદ સમજાવ્યો કે ગુણ આવ્યો હોય, પણ ભેદ સમજાવવા માટે અમે તમને ભેદ સમજાવતા નથી, અભેદ સ્વરૂપ સમજાવવા માટે ભેદ સમજાવીએ છીએ. એમ જે યથાર્થ સમજાવે છે એ વાત સાથે રાખે છે, જે યથાર્થ નથી સમજાવતા એ ભેદ પ્રભેદમાં એટલા બધા આગળ વધી જાય છે કે એમાં અભેદનો અનુભવ કરવાની વાત અધર રહી જાય છે. બહુ ભાગ વિદવત્તામાં એ પરિસ્થિતિ ઊભી થાય છે. અધ્યાત્મ પ્રધાનતામાં તો અભેદની મુખ્યતા હોવાથી ભેદની વાત કરતી વખતે પણ અભેદ ઉપર લક્ષ ધ્યાન દોરવામાં આવે છે, લક્ષ દોરવામાં આવે છે કે તમે એટેન્શન અહીંયા તમે ધ્યાન રાખો, ભેદની અમે વાત કરીએ છીએ અભેદનો અનુભવ કરાવવા, ભેદના ભેદ તો સમજવા માટે છે એમ કરીને ગૌણ કરાવી નાખે છે. એટલે તેનું જ્ઞાન કરીને તેના ભેદમાં ન રોકાતા એક અખંડ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી તેમાં જે અનંત ગુણ છે, અખંડમાં અભેદમાં જે અનંત ગુણ છે તેની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે બધાને. ગુણ પર્યાયથી ભેદજ્ઞાન કરવાનું રહેતું નથી કે ગુણ પર્યાયથી હું જુદો છું એમ ભેદજ્ઞાન કરવાનું રહેતું નથી, પણ તેનું જ્ઞાન કરવાનું રહે છે કે ભેદ ભેદના સ્થાનમાં કેવી રીતે છે અને સાથે સાથે એની અભેદતા કેવી રીતે છે. કેમ કે ભેદ અને અભેદ સાપેક્ષ છે, ભેદ કહેતા અભેદતાનું જ્ઞાન સાથે સાથે થવું જોઈએ, શું અને અભેદમાં ભેદનું જ્ઞાન ગર્ભિત છે. શું એનો એક દ્રષ્ટાંત લઈએ આપણે તો, જેમ કે કોઈ તિર્યંચ છે એને સત્સંગ નથી, સત્સંગ યોગ નથી, એને સંસરણમાં જાય એની વાત જુદી છે કે કોઈ મહાવીર સ્વામીને ચારણ રુધિધારી આવી ગયા, એક્સેપ્શનલ કેસ છે બધા. બાકી તિર્યંચ ગતિમાં સત્સંગનો યોગ પ્રાય નથી. શું હવે કોઈ સંસ્કાર લઈને ગયો જીવ પ્રત્યક્ષ યોગમાં, મિથ્યાત્વ સહિત તિર્યંચ ગતિને પ્રાપ્ત થયો છે તો ત્યાં પણ એ સમ્યક્ત્વને પામે છે અંદરમાં ભેદજ્ઞાન કરીને. ભેદજ્ઞાન તો એને પણ થાય જ, ભેદજ્ઞાન ન થાય ને અનુભવ થાય એ વાત તો ચારે ગતિમાં ક્યાંય નથી. એ વિજ્ઞાન ચાલતા પ્રયોગાત્મકપણે ચાલતા ચાલતા અનુભવ થયો ત્યારે એને દ્રવગુણ પર્યાયનું ઉપયોગ મૂક્યા વિના અભેદમાં ભેદનું જ્ઞાન થાય છે અને ત્યારે જ સાચું જ્ઞાન થાય છે. એ પહેલાં કોઈ શાસ્ત્રથી સમજો હોય તો પણ એને યથાર્થ જ્ઞાન નથી કહેતા નથી, પ્રમાણ જ્ઞાન કહેતા નથી. પણ જ્યારે અનુભવ થાય ત્યારે અભેદનો અનુભવ હોવા છતાં અને ઉપયોગ ભેદ ઉપર નહીં હોવા છતાં પણ અભેદમાં ભેદનું જ્ઞાન ગર્ભિત છે. આવી ચમત્કારિક વસ્તુ છે. તો પણ ભેદનું જ્ઞાન ત્યાં થઈ જાય છે. તમે મીઠાઈ ખાઓ છો, એમાં ઘણી ચીજો નાખી છે, તેજાના મસાલા, મેવા અને ખાંડ. મુખ્યપણે તમે ખાંડનો અનુભવ કરો છો, મીઠાઈની અંદર મુખ્ય અનુભવ મીઠાશનો છે. પણ તમે ખાંડને જુદી નથી પાડતા. અનુભવ કરતી વખતે બધા સ્વાદ એક સાથે આવે છે. તમને એલચી નાખી છે કે જે કાંઈ મસાલા નાખ્યા છે એનો સ્વાદ એક સાથે તમને આવે છે, છતાં મુખ્યપણે ખાંડનો સ્વાદ આવે છે. પણ ખાંડ ગળી હોય ને એનો તમને, ખાંડ કેવી ગળી હોય એનું જ્ઞાન તમને થઈ ગયું. તમે ભલે એને ઉપયોગમાં જુદી ન પાડી તો પણ ખાંડ ગળી હોય છે, સાકર ગળી હોય છે એનું જ્ઞાન તમને અભેદમાં ભેદનું જ્ઞાન થઈ જાય છે. આ એક પ્રેક્ટિકલ સાઈડ છે અનુભવની, ભેદનું જ્ઞાન થઈ જાય છે. હવે કેવી રીતે જરા એને જરા સ્પષ્ટ કરીએ, કરી શકાય એવું છે થોડું, કે જીવને પોતાની પર્યાયનો વેદન હતો, રાગ દ્વેષ મોહ આદિ વિભાવનું મુખ્યપણે. તો એને તો એને પરિચય છે કે પર્યાય શું ચીજ છે, કે નાશ પામે છે, પાછી ઉત્પન્ન થાય છે, પાછી નાશ પામે છે, અમુક રાગ મટે છે, પાછો બીજો થાય છે, દ્વેષ થાય છે, એમ ભિન્ન ભિન્ન પ્રકારે પર્યાયનો અનુભવ છે. અનુભવમાં કંઈ બાકી રહ્યું હોય તો જે ત્રિકાળી તત્વ હું છું એ જ બાકી રહ્યું છે, બાકી જ્ઞાન એ વેદાય છે. અને રાગાદીનો પણ આકૃતા રૂપે અનુભવ થાય છે. શું બાકી શું છે? આખા પદાર્થની અંદર બે પડખા છે, સામાન્ય અને વિશેષ. સામાન્ય છે તે દ્રવ છે, વિશેષ છે તે પર્યાય છે. પર્યાય તો સદાય અનુભવમાં આવી રહી છે, એજન્ટ નથી છે ત્રિકાળીથી. હવે જ્યારે ત્રિકાળીના લક્ષણને લક્ષણથી ઓળખીને, ત્રિકાળીને લક્ષણથી ઓળખીને એનો આશ્રય કર્યો કે અમારું ત્રિકાળી અસ્તિત્વ જ અહીંયા છે, અહીંયાથી જ મારી હું સદાય ટકતો હોય તો અહીંથી ટકું છું, પર્યાયથી હું સદાય નથી ટકતો. પર્યાય તો પલટો મારી જાય છે, શું નાશ થઈ જાય છે, બીજી ઉત્પન્ન થાય છે. એક પર્યાયમાં બીજી પર્યાય નથી, વ્યતિરેક છે બેને, જુદાપણું. એક પર્યાયનો નાશ છે પણ હું નાશ નથી થતો ત્રિકાળીને કારણે. એ જ્યારે ત્રિકાળીનું જ્ઞાન થઈને આશ્રય પોતાપણે થાય છે ત્યારે બીજો પડખો અનુભવમાં આવી ગયો, અનુભવ જ્ઞાનમાં આવી ગયો તો થઈ ગયું. તો અનુભવની પર્યાય અને અનુભવનો આશ્રય, જેનો જેનો આશ્રય કરવો, ત્રિકાળીનો આશ્રય, ભેદનું જ્ઞાન થઈ ગયું કે નહીં? ભલે ત્યાં અનુભવમાં ભેદ ન પડ્યો પણ બીજું પડખું બાકી હતું, એનું જ્ઞાન થઈ ગયું લક્ષ થઈને. અને પર્યાય તો વેદનમાં આવતી હતી એટલે એનું તો જ્ઞાન થાય જ, એનું જ્ઞાન નહીં થવાનો પ્રશ્ન નથી. એટલે ત્યાં અભેદ અનુભવ હોવા છતાં દ્રવ પર્યાયના ભેદનું જ્ઞાન ત્યાં થઈ જાય છે, ભલે ઉપયોગમાં ભેદ પડતો નથી તોય. તે એ રીતે અભેદમાં ભેદનું જ્ઞાન ગર્ભિત છે. શું તમે 10 લાખનો નેકલેસ પહેર્યો ઘેર ગળામાં, તો એની અંદર સોનું ને હીરા બે છે, એ તમને ખબર છે. તમે જયારે 10 લાખ નો નેકલેસ પહેરો છો ત્યારે એને આનંદ નો અનુભવ કરો છો, ખુશી નો, આહા હું કેવો લાગુ છું, આહા હું કેવો લાગુ છું. એ વખતે સોનું ને હીરા બે તમે જુદા નથી પાડતા, પણ તમારા આનંદ ની અંદર એ ગર્ભિત છે કે મારું સોનું પણ ચળકે છે ને હીરા પણ ચળકે છે. એનો ચળકાટ લોકો જોઈ શકે એવો ચળકાટ છે એનો. તો અભેદમાં ભેદનું જ્ઞાન ગર્ભિત હોય છે. ભેદમાં અભેદનું જ્ઞાન ભલે ન હોય, ઉપયોગ ભેદનો ચાલતો હોય ત્યારે, પણ અભેદ અનુભવમાં ભેદનું જ્ઞાન ગર્ભિત હોય છે. આ એક અનુભવનો વિશિષ્ટતા છે, ચમત્કાર છે. એટલે ગુણ પર્યાયના ભેદનું ભેદજ્ઞાન કરવાનું રહેતું નથી, પણ તેનું જ્ઞાન કરવાનું રહે છે, અને અભેદમાં એનું જ્ઞાન આવે છે એમ કે છે. રાગની જેમ એનો નિષેધ નથી, પર પદાર્થની જેમ એનો નિષેધ નથી એમ છે. ભલે શ્રદ્ધા એની નથી તો પણ વિશેષ ચર્ચા કરશે. અહીં સુધી રાખીએ.